पूज्य बिन श्री चंपा बिन ना नियम साधना करसो 113 114 115 नो सार
करोड़े स्नान करो ये आत्मा ने પોતાનું સ્તમ જળ થી ભરેલો આત્મા છે એના વડે આત્માને સ્નાન કરાવો. આત્મા તો સ્તમ જળ વડે ભરેલું જ છે, પણ એને પ્રગટપણે એવા સમતા જળ થી સ્નાન કરાવો. કેવી રીતે સમતા જળ થી સ્નાન? આનંદ ભક્તિ પૂર્વક સમતા જળ થી એને સ્નાન કરાવો. એમ એને ઉત્સાહિત આનંદ ભક્તિ આનંદ એવી આત્મા પર મહિમા આવે, એ મહિમાથી સમજળથી ભરેલો આત્મા એને એનાથી સ્નાન કરાવો. આત્મા તો સમજળથી ભરેલો જ છે, પણ પ્રગટતાની અપેક્ષા એટલી છે કે એને પ્રગટપણે પણ એને સ્નાન કરાવો. સમતા જળથી સમતા આમ આનંદ ભક્તિ હૃદયમાં લાવીને વિકલ્પ ને આનંદ ભક્તિ નથી. આચાર્ય બધી ઉપમા આપી છે આત્માને, એને અંતર ની સ્વાનુભૂતિ ની દશા ની એક જતી લીધી આત્મા આનંદ ભક્તિ વડે સમજણ થી સ્નાન કરાવો. એમ પરિણતિ થઈ એટલે સમજળ વડે સ્નાન કરી જ રહ્યો છે આત્મા. સમજળ સમતા જળ ને સમતા જળ એમાં વહી જ રહ્યા, સમતા રૂપી જળ એમાં વહી રહ્યા, જેના પૂર વહી રહ્યા છે. સમતા જળ ના પૂર વહે છે, આનંદ ભક્તિ ના ધોધ છે અંદર. આનંદ ભક્તિ અંદર ઉછળી રહી છે આત્માની પરિણતિમાં. આનંદ ઉછળી રહ્યા છે અને આનંદ ભક્તિ ઉછળી રહી છે. સમતા જળ ના પૂર વહી રહ્યા છે, આનંદ ભક્તિ ઉછળી રહ્યા, આનંદ ઉછળી રહ્યો છે. સહજ જ્ઞાન પરિણમી રહ્યું છે. આલાપો કરવાથી કઈ પ્રયોજન નથી. આમ કે એક પ્રયોજન છે બધું કઈ કઈ ને અમારે એ કેવું છે કે આત્માને પરમાનંદ થી ભરેલો એવો આત્મા એને સમતા જળ માં સ્નાન કરાવો. આનંદ ભક્તિ થી ભરેલો આત્મા એના આનંદ ભક્તિ પૂર્વક સમતા જળ એ અમારે કેવું છે? હવે લૌકિક આલાપ જાળો સાથે કઈ પ્રયોજન નથી. કઈ કઈ ને અમારે એમ કેવું છે તું નિરપરાધી થઈ ગયા અને આ આત્માને આનંદ ભક્તિ પૂર્વક સમતા જળ થી સ્નાન કરાવો. એમ કે બીજા આલાપ કરવાથી કઈ, બીજું બોલવાથી વધારે પડતું બોલવાથી કઈ પ્રયોજન કોક ઠેકાણે આચાર્ય કહે બઉ બસ હવે બઉ કથન થી બસ થાવ, હવે બઉ આલાપ થી બસ થાવ. અમારે કેવું છે કે આત્માને અંતરમાં અંદર આત્માનો રસાસ્વાદ કરાવે, આત્મામાં ઠરી જાય, આત્મામાં સમાઈ જાવ, એમ અમારે કહેવું છે. બહુ કથન થી બચતા, બહુ વિસ્તાર થી બચતા, એમ આચાર્ય છે. એમ કે છે લૌકિક આલાપો થી શું પ્રયોજન? એક આત્મા અલૌકિક છે એમાં સમાઈ જાવ, એ સમતા જળ માં સમાય જાવ, એ આનંદ ભક્તિ માં પરિણમી જાવ, જ્ઞાન માં પરિણમી જાવ. એમ એવું બધું ઠીક વાત છે. એમ ઘણી વાર એના થયું કે બહુ આલાપ કરવાથી હવે વસ્તા બહુ વિસ્તાર થી ભરેલો બધો અદ્વિતી અમૃત થી ભરેલો ઓલા બપોરે ઓમ ધ્વનિ માં બધા સમજે એવું આવે ના સમજે એવું આવે. એક વાત તો એ બધા સમાજમાં એ બધા એમ જ સમજે, સૌને ઠીક પડે એમ સમજ્યા કરે. ગ્રહણ કઈ જાતનો કરે એને સમજી જાય. આનંદ ભક્તિ સ્વભાવ ને આ તો વિકલ્પ વાળી ભક્તિ નથી, તે નિર્વિકલ્પ નથી. સ્નાન કરાવો ભક્તિ બહુ જુદા છે. જ્ઞાન જાણવાનું લક્ષણ ભક્તિ મહિમા થી ભરેલો આત્મા સમતા જળ થી સમરસથી ભરેલો સમરસથી ભરેલો આત્મા એકમાં અનંત અનંતમાં એક એના જે અનંત ગુણોમાં એક છે, એક ની અંદર અનંત છે, અંદર એક દેવમાં પૂરતા. અન્ય લોકો કહે છે કે બધું બાર નું એક છે, બાર નું એક નથી, બાર બીજા પદાર્થો એક નથી, પોતાના પોતે. અને એ ન થાય ત્યાં સુધી દેવ ગુરુ શાસ્ત્ર બીજું પેદા કરે સાધન ચિંતન આત્માનું ધ્યેય રાખે અંદર નાયક નું ધ્યેય તો સાથે જ અંદર એમાં આનંદ કાઢજો. અંદર સાચું ધ્યેય હોય નાયક નું એમાં આનંદ કાઢ જ જવાનું, એમાં થોડા ટાઈમમાં થઈ જવાનું જ પણ કરતો નથી એમાં આળસ થઈ. ઓલો અનંત કાળ નો આળસ નથી થતો, નથી થતો તો એને માથા થી પેદા કરે ઈચ્છા પ્રમાણે કઈ થતું નથી,
નથી ગમતું તોય
નથી
ભલે આ ખરેખર છે ને
થતું હોય
જે મૂળ કરવાની
પેદા કરે આને કરતો શુદ્ધાત્મા નું ધ્યેય રાખીને એ કરતો એનો અભ્યાસ પેદા કરે એમાં એને સહજ રૂપ કરી મૂકે એને કરી મૂકે તો એમાં આનંદ કાળ નથી જવાનો યથાર્થ કરે તો. બાકી ઘણી વાર કર્યું એમ ધ્યેય વગર નું કર્યું બધા ત્યાં બીજા કોઈ પ્રશ્ન પૂછે તો એમ થાય કોઈ ન અમે આ દીક્ષા લેવી હોય આ ક્યાં ના ક્યાંય પ્રશ્ન એવા કરે છે ગુરુદેવે ક્યાં સુધી બધાને લાવી દીધા દ્રવ ગુણ પર્યાય ની વાત સુધી લાવી દીધા ઓલા બધા ક્રિયા ની વસ્તુ કરી દીધા સર્વે દોષો ની પ્રથમ
અનુપમ સર્વ દોષો ના પ્રથમ વાળા અનાચાર ની નિરુપમ સહજ આનંદ દર્શન જ્ઞાન વિધવાળા આત્મા આત્મા સુધી સ્થિત થઈને બાહ્ય આચાર થી મુક્ત થયો હતો સમરૂપી સમુદ્ર ના જળબિંદુ ના સમૂહ થી સપ્ત થાય છે પવિત્ર થાય છે તે પવિત્ર પુરાણ આત્મા મળરૂપી ક્લેશ નો ક્ષય કરીને લોક નો ઉત્કૃષ્ટ શાસ્ત્રી
જન્મ મરણ
એવા દોષ થી જે મુક્ત થયા છે એવા આ પ્રતિક્રમણ અંતરનો સમ્યક દર્શન પૂર્વક નું ચારિત્ર જેને પ્રગટ થયું છે એવા જે મુનિરાજ જન્મ મરણ જેનાથી થાય એવા દોષો જેને ક્ષય થયા છે ક્ષય એ દોષો થી મુક્ત થયા છે ક્ષય કેવળ જ્ઞાન થાય ત્યારે થાય છે એવા દોષો થી જે મુક્ત થયા છે એવા મુનિરાજ ની વાત છે. પણ સમ્યક દર્શન થાય ત્યાં મને પ્રતિક્રમણ કહેવાય છે પણ આ મુનિરાજ નું પ્રતિક્રમણ તો વાસ્તવિક રીતે મુનિરાજ નું પ્રતિક્રમણ કહેવાય છે અને સમ્યક દર્શન નું તો દર્શન પૂરતું છે આચરણ પૂરતું નથી. એટલે જે આત્મા જન્મ મરણ જેનાથી થાય અનંત જન્મ મરણ કર્યા એનું કારણ એક મિથ્યા છે એ શરીર ને હું ને હું તે શરીર ને આત્મા ને શરીર જ્યાં જુદા પડતા નથી જુદા પાડી શકતો નથી એક જ તો બુદ્ધિ છે વિભાવ તે હું ને વિભાવ મારો સ્વભાવ એવી જાતની જે બુદ્ધિ છે એવી એકત્ર બુદ્ધિને લઈને જન્મ મરણ તો ટળતા નથી. સમ્યક દર્શન થાય એટલે જન્મ મરણનો જન્મ મુક્તિની માર્ગી ગયો ને મુક્તિની પર્યાય પ્રગટ થાય છે અને જન્મ મરણ જેનાથી થાય એ ભાવથી છૂટી જાય છે. પણ આચરણ જયારે થાય ચારિત્ર થાય ત્યારે એને સર્વ રીતે શુદ્ધિ અને નિર્મળતા થાય ને કેવળ જ્ઞાન થાય છે. જન્મ મરણ કરનારા સર્વ દોષ થી અનાચાર ને અત્યંત છોડી અનાચાર એટલે કે આચાર અનાચાર એટલે કે અંદર જે પોતે આત્માને ઓળખતો નથી અને સમ્યક દર્શન પ્રાપ્ત નથી તેને એકત્ર બુદ્ધિ છે એ બીજી રીતે અનાચાર છે. આચાર સમ્યક દર્શન થાય ત્યારે છે ને પછી બીજી રીતે આચાર જેને ચારિત્ર ની દશા લીનતા પ્રાપ્ત થાય ત્યારે એ ખરો આચાર વાળો છે અને ઓલા બધા અનાચારો છે જે વિભાવના દોષો બધા અનાચારો છે એમ કહેવામાં. બાકી અશુભ ભાવ ને અનાચારો કહેવાય શુભ ભાવ નથી પણ શુભ પછી જયારે એકલો શુદ્ધાત્માને ગ્રહણ કરી તો બે એક કોટીમાં નાખી દેવાય જેમાં પ્રતિક્રમણ ને અપ્રતિક્રમણ આવે છે ને આત્માની જે ત્રીજી ભૂમિકા છે અમૃત કુંભ ને એની અપેક્ષા ઓલા બે ને શોભા શું બે ભાવ ની વિશ્વમાં નથી મળે, પણ ઓલા વ્યવહાર થી અને અમૃત કુંભો ને વ્યવહાર થી કહેવાય. વાસ્તવિક તો બે વિભાવ ની કોટીમાં છે, માટે બે ની વિશ્વમ. અને ખરી રીતે આત્મા જે નિર્વિકલ્પ દશા તીસરી ભૂમિકા દર્શન જ્ઞાન ચારિત્ર રત્નત્રય છે, એને તીસરી ભૂમિકા જે નિર્વિકલ્પ દશા એને અમૃત કુંભ કહેવામાં આવે છે. એમ ખરી રીતે અંદર આત્માનું આચરણ પ્રગટ થયું, શુદ્ધાત્માનું આચરણ, તે જ એ ખરું આચરણ છે. બીજાને અનાચારો લીધું છે, બાકી મુનિ ને આચાર્ય છે, પંચ મહાવ્રત ને બધા આચારો ગણાય છે. શુભ ભાવ ને આચાર્ય જે અંતરના આચારો પ્રગટ થયા દર્શન જ્ઞાન ચારિત્ર ના એની સાથે, આ વ્યવહાર આચારો સાથે એને પણ ઉપચાર થી આચાર કહેવામાં આવે છે. પછી બધાને જેને ઉપમા આપી ન શકાય એવું જે આત્માનું સ્વરૂપ, જે નિરૂપમ છે, સહજ છે, કૃત્રિમ નથી, સહજ છે, એવું નિરૂપમ આત્માનું સહજ સ્વરૂપ હશે. દર્શન જ્ઞાન અને વીર્યવાળા જેમાં આનંદ ગુણ પ્રગટ થાય છે, આનંદ પ્રગટ થાય છે, દર્શન પ્રગટ થાય, જ્ઞાન અને વીર્ય એ બધા જેને રત્નત્રય બધા આચારો જેમાં પ્રગટ થાય છે. આનંદ લીધો છે, સુખ ને બધા આનંદ લીધો છે. આનંદ જેમાં પ્રગટ થાય છે દર્શન જ્ઞાન અને વીર્ય, ચારિત્ર શબ્દ નથી બોલા, ચારિત્ર વ્યવહાર. આનંદ દર્શન જ્ઞાન અને વીર્ય વાળા સ્વભાવ વાળો એવો જે આત્મા, એ આત્મા જેને પ્રગટ થાય છે, એવા આત્મામાં જેને આચરણ પ્રગટ, સમ્યક દર્શન થી દ્રષ્ટિ અપેક્ષાએ નિરાળો હતો અને નિંદા અપેક્ષાએ વિશેષ નિરાળો થઈને આવી જાતના જેને અંદર ગુણો જેને પ્રગટ થાય છે, દર્શન જ્ઞાન ચારિત્ર વીર્ય આનંદ બુદ્ધિ પ્રગટ થઈ જાય એવા આ મુનિ ની દશા કોઈ જુદી, એને ખરું પરમાર્થ પ્રતિક્રમણ છે. બહારથી પાઠ બોલી લેવાય માત્ર પ્રતિક્રમણ નથી, કે શું ભાવો એ પ્રતિક્રમણ, એને વ્યવહાર કહેવાય. અને ખરું પ્રતિક્રમણ અંદરમાં જે દર્શન જ્ઞાન ચારિત્ર આનંદ અને બળ ને બધું પ્રગટ થાય એને જ ખરી રીતે અંદરનો આચરણ કહેવાય છે, આચારો કહેવાય છે. માંથી સ્થિત થાય છે, બીજા કોઈનો આશ્રય લેવો નથી પડતો. આત્મા આત્માથી આત્મામાં સ્થિત થાય, આત્મા પોતે પુરુષાર્થ બળ વાળો છે, બળ પરાક્રમ વાળો પોતે પોતાથી સ્થિત થાય છે, એવો પરાધીન નથી બીજાનો આશ્રય લેવો પડે. વચ્ચે આશ્રય આવે છે, દેવ ગુરુ શાસ્ત્ર નો આશ્રય, શુભ ભાવો વચ્ચે આવે છે, પણ પોતે ઉપડે છે પોતાની પરિણતે, પોતે પોતાથી ઉપડે છે, એ પોતે પોતાથી ઉપડે એટલે એને પછી વ્યવહાર જે હોય એને આરોપ આપવામાં આવે છે. દેવ ગુરુ શાસ્ત્રી મહા ઉપકાર કર્યો, ગુરુદેવ ઉપકાર કર્યો, દિનેન્દ્રદેવ ઉપકાર કર્યો, એમ કહેવાય. શાસ્ત્રને કારણે એમાં કઈ સમજવાનું મેળવ્યું નહીં, એ ઉપકાર એમ કહેવાય. બાકી અંતરમાં આત્મા આત્માથી સ્થિત થાય છે, આચારથી મુક્ત થાય છે. બાયના શુભ આચાર્ય હતા એનાથી બાહ્ય આચારથી મુક્ત થાય અને અંતરના આચારો પ્રગટ થાય છે. આવા દર્શન જ્ઞાન ચારિત્ર બળ અને આનંદના આચારો અંતરમાં આચરણ પ્રગટ થાય. જ્ઞાન આચાર, દર્શનાચાર, વીર્યાચાર, તપાચાર ની બળ અંતરના આચારો પ્રગટ થાય, બાહ્ય આચારથી મુક્ત થાય છે. શુભ આચારો એમાં વચ્ચે સાથે હોય છે, પણ એ પુણ્ય બંધ નું કારણ થાય છે. એમાં મુક્તિ ની પર્યાય, મુક્તિ તરફ નો જે આચારો હોય તો અંતર ના નિર્વિકલ્પ દશારૂપ અને એની અમુક ભૂમિકા જે શુદ્ધિ ની પ્રગટ થાય છે એમાં જ્ઞાન આચાર, દર્શનાચાર, એ અંતર ના આચારો, એ આચારો આત્મા ને આશ્રય રહેલા છે, એ આચારો વાસ્તવિક આચારો કહેવાય છે. સમતા રસ નો આખો સમુદ્ર વહેલો છે. સમતા રસ જ્યાં જવો ત્યાં સમતા રસ થી ભરે, એનો દ્રવ સમતારૂપ છે, એના ગુણ સમતારૂપ, એનો પર્યાય સમતારૂપ, બધું સમતા, અનંત ગુણોમાં સમતા રસ બધે છવાઈ ગયું છે. એવા સમતા રસ રૂપી સમુદ્ર થી છવાયેલો છે, એના
જળ બિંદુઓના
સમુચિત સમતા જળ ના શીતળ બિંદુઓ જ્યાં પથરી ગયા છે. સમતા જળ ના સમુદ્ર ના શીતળ બિંદુઓ જ્યાં પથરી ગયા છે એનાથી પવિત્ર થઈ ગયો છે. ઓલો ઓલો કલણ ઓલા કાદવ હોય ને એ પાણીના બિંદુઓ આવે ને એટલે બધું પવિત્ર થઈ જાય, એમ કે સમતા જળ ના સમુદ્ર થી પવિત્ર થઈ ગયો. કે એવો અનાદિનો આત્મા પવિત્ર સ્વરૂપ જ છે. પુરાણ અનાદિનું છે, કઈ નવું થયું નથી. એવું સનાતન અનાદિકાળ કે જે ચાલ્યો આવે શાશ્વત આત્મા, એવો પવિત્ર પુરાણ પવિત્ર સ્વરૂપ છે એવો આત્મા કૃષ્ણ ક્ષય કરે જે અનાદિકાળ ના મળ લઈ ગયા છે. એને દર્શન જ્ઞાન ચારિત્ર રત્નશ્રી પ્રગટ કર્યા, એ મળ રૂપી ક્લેશ નો ક્ષય કરી નાખે, એને મૂળ માંથી ક્ષય કરી નાખે, ફરીને ઉભા જ ન થાય એવી રીતે ક્ષય કરે, જ્ઞાન પ્રગટ કરે, લોક નો ઉત્કૃષ્ટ સાક્ષી થાય. સાક્ષી પણ તો પ્રગટ થયું કે જ્યાં સમ્યક દર્શન થાય ત્યાં સાક્ષી નાતાની ધારા પ્રગટ થાય સાક્ષી પણ, અને જ્યાં ચારિત્ર ની દશા આવે ત્યાં વિશેષ સાક્ષી થાય, કારણ વિભાવ નો ભાગ વિભાગ પરથી બહુ અંતર થઈ જાય એ સાક્ષી થાય. પણ કેવળ જ્ઞાન થાય એટલે ઉત્કૃષ્ટ સાક્ષી, વિતરાગ દશા જ્યાં પ્રગટ થઈ વિભાવ નો અંશ માત્ર રહ્યો નથી, એવું કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું, ચારેય બાજુથી પવિત્ર પુરાણ પુરુષ પ્રગટ થયું, પ્રગટ થયું ઉત્કૃષ્ટ સાક્ષી જગત નો શાંત રસ નો સમુદ્ર આહાર લોક પર્યંત સુધી. લોક અત્યારે લોકમાં જતું નથી, લોકાલોક નું જ્ઞાન છે ને તે લોક પર્યંત છૂટી ગયો છે એમ કહેવાય. એવો ક્ષમતા રસનો સમુદ્ર એવો સાક્ષી પાછો સાક્ષી રૂપે છે જ્ઞાન નાયક આખો જગત નો ઉત્કૃષ્ટ સાક્ષી, ક્યાંય લેપાતો નથી, બધાને જાણે લોકાલોક નું જ્ઞાન છે પણ ક્યાંય લેપાતો નથી એવો સાક્ષી ઉત્કૃષ્ટ સાક્ષી કરે છે. એવો નિર્વિક દશા સ્વાનુભૂતિની દશા એવી પૂર્ણ દશાએ વિતરાગ દશાએ પરિણમેલો ઉત્કૃષ્ટ જગત નો સાક્ષી થાય છે. આ પરમાર્થ પ્રતિક્રમણ જેવું પ્રગટ કરે તો એની આ ફળ આવે છે. આવું પરમાર્થ પ્રતિક્રમણ સમ્યક દર્શન પુરુષ નું આવું જો આચરણ પ્રગટ થાય તો જગત નો ઉત્કૃષ્ટ સાક્ષી થાય.
શાસ્ત્ર સમયમાં જેવો વર્ષે છે, ગુણથી મનન ગુણથી મનોના સમુદાયથી વર્ષે છે, સર્વ સંકલ્પોથી વર્ષે છે, તેઓ મુક્તિ સુધીના વહેલા પ્રેમ ના થાય અવશ્ય થાય.
વિષયોના સુખ થી જેવો વિરક્ત થયો, જેને આત્માનું સુખ કરે, જે કલ્પિત સુખ છે એ વાસ્તવિક સુખ જ નથી, સુખ નથી પણ દુઃખ છે, એ આ વિભાવ પરિણામના વિષય સુખ થી જે વિરક્ત થઈ જાય એવા આત્માઓ તત્વમાં જે અનુરક્ત થાય એમાં જ એમાં લીન થઈ જાય, એની એને લગ્ની લાગી શુદ્ધ આત્મ તત્વની એમાં અનુરક્ત થાય, એમાં લીન છે. બાહ્યના વિષયોથી લીનતા તૂટીને અંતર સ્વરૂપમાં જેને લીનતા થઈ ગઈ સુખમાં અનુરક્ત લીન જેને છે તપ એટલે બાહ્ય તપ કહેતી બાર પ્રકારના તપ આવે છે એ તપ તો શુભ ભાવરૂપ છે પણ અંદર ઉગ્ર તીક્ષણતા અંદર પ્રગટ થાય છે આત્મા, એવી તીક્ષણતા પ્રગટ થાય છે આત્માના સ્વભાવની નાયકની ઉગ્રતા ચારિત્રની ઉગ્રતા અને અંદરની આનંદ દશા માટે તીવ્રપણે તપે છે એટલે તીવ્ર પ્રતાપ જેનો વર્તે છે એવા તપમાં જે જેમ છે શુભ ભાવમાં અણસને ઉણોદ્રીને વ્રતિ સંખ્યાને એવા બધા તપ આવે છે એ તપ શુભ ભાવરૂપ છે. અંદરની ઉગ્ર તપ હોય એની સાથે આ તપ હોય છે એની યથાશક્તિ મુનિની એ મુનિની અમુક બધાને એક જપણે બહાર તપ હોય છે બહાર કે કોક આટલા જપવાસ કરે આટલા જપવાસ કરે એવો નિયમ નથી હોતો, એને અમુક પ્રકારના તપો હોય છે બધા એને બાર પ્રકારના તપ આવી હોય છે પણ એનો અમુક ને કે શબ્દ ભગવાન બાર મહિનાનો ઉપવાસ છે એને કોઈ એવી રીતે બધાનો નિયમ એમ નથી હોતો. પેલા ભગવાન દીક્ષા લે ત્યારે અમુક ઉપવાસ ને હોય પછી કેટલા દિનો હોય ને એનો કઈ નિયમ નથી હોતો, એવું કઈ એ પણ નિયમ નથી હોતો ત્યારે આર દેવા નીકળે એની વાત. તપમાં લીન જેમ છે એવી રીતે ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યા છે આત્મામાં, એ આત્માનો પ્રતાપ આત્મામાં જે તપે છે આત્માની તીક્ષણ ધારા વર્તે છે એવા, જેને ઉનાળામાં પેચ ઉપર શિયાળામાં ઠંડીમાં દરિયા કિનારે ચોમાસામાં ઝાડ લેતો ચારે બાજુ એમ બહાર માં એવા એવી રીતે અખતરા કરે છે આત્માની સાધનામાં. અંદર ઉગ્ર તપ થઈ ગયા છે આત્મામાં, બહારથી એ શુભ ભાવરૂપ છે, અંદર શુદ્ધાત્માના લીન થાય છે. શાસ્ત્રની સ્વાધ્યાયમાં જે મત છે માન
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.